જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ભાગ બીજો, એમાં નયનો અધિકાર ચાલે છે. ગઈ વખતે આપણે નયમાં ફરીથી સમગ્ર રીતે બે શાસ્ત્રોના આધારે પુનરાવર્તન કર્યું. હવે આગળ આપણે પ્રશ્ન 74 થી આગળ વાત લઈશું. નિશ્ચયને અને વ્યવહારને, નિશ્ચય નયના બે ભેદ આપણે પાડ્યા, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. પર્યાર્થિક નયની અંદર નિગમ નય, સંગ્રહ નય અને ફરી પાછો એમાં વ્યવહાર નય લીધો અને એની આપણે સ્પષ્ટતા કરી. નિગમ નયની અંદર ત્રણ ભેદ, ભૂત નિગમ નય, ભાવિ નિગમ નય અને વર્તમાન નિગમ નય. ત્યાર પછીથી પર્યાર્થિક નયની અંદર આપણે ચાર ભેદની વાત કરી. એમાં ઋજુ સૂત્ર નય કે જે વર્તમાનને લઈને વાત કરે, ભૂત અને ભવિષ્યને લઈને વાત કરે, તે ઋજુ સૂત્ર નયની વાત કરી. શબ્દ નયની વાત કરી. શબ્દ નયમાં પુરલિંગ, સ્ત્રીલિંગ એવા લિંગ અને બહુવચન, એક વચન અને છ કારકો એ બધાને દૂર રાખી અને જે કહે છે તે શબ્દ નય, એની પણ વાત આપણે કરી. અને એના પછી સંભી રૂઢ નય કે શબ્દના જુદા જુદા અર્થ પૈકી માત્ર રૂઢિગત અર્થ છે એને જ લે છે, એ નયને આપણે સંભી રૂઢિ નય કહ્યું. અને એના પછી એવમ ભૂત નય. એવમ ભૂત નય એટલે કે જે વખતે એ ક્રિયા ચાલતી હોય ત્યારે જ એને એ કહેવામાં આવે. જેમ કે પૂજારી પૂજા કરે છે ત્યારે જ એને પૂજારી કહેવો, એ એવમ ભૂત નય. તો એ રીતે પ્રશ્ન 69 સુધી આપણે વાત કરી અને એના પછી આપણે વ્યવહાર નયની વાત કરી હતી. એનું અત્યારે થોડું પુનરાવર્તન થશે અને પછી 74 પ્રશ્ન સુધી પહોંચીએ છીએ. તો 70માં પ્રશ્નમાં વ્યવહાર નય અથવા તો એને ઉપનય પણ કહેવામાં આવે છે, તો વ્યવહાર નયના કેટલા ભેદ. જો વ્યવહાર નયને આપણે પહેલા, સૌથી પહેલા નિશ્ચય નય અને વ્યવહાર નય એવા બે ભાગ પાડ્યા ત્યારે વ્યવહાર નય લીધો હતો. અને ફરી પાછો આપણે વ્યવહાર નયને દ્રવ્યાર્થિક નય એના ભાગ તરીકે લીધો. એટલે દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ કર્યા, નિગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય. એ રીતે આપણે પછી વ્યવહારથિક નયને લીધો. અને વ્યવહારથિક નય વિશે આપણે એ પણ સમજ્યા છીએ કે જ્યાં જ્યાં ભેદ કરીને કથન કહેવામાં આવે એ બધું વ્યવહારથિક નય છે, જ્યાં જ્યાં પર્યાયને લઈને વાત કરવામાં આવે છે એ બધું વ્યવહાર નય છે, જ્યાં નિમિત્તની અપેક્ષા છે ત્યાં બધો વ્યવહાર નય છે. એટલે એ રીતે આપણે વ્યવહાર નયને સમજીએ છીએ. હવે અહીંયા જે ભેદ કહેવા છે એમાંથી આપણે સદ્ભૂત અને અસદ્ભૂતને બરાબર સમજ્યા છીએ. સદ્ભૂત એટલે જે છે એને સદ્ભૂત કહીએ છીએ અને જે છે જ નહીં એને આપણે અસદ્ભૂત કહીએ છીએ. એ સામાન્ય સમજવાની અપેક્ષાએ આપણે એ વાત લીધી. કેમ કે બે મુખ્ય ભાગ થશે, સદ્ભૂત વ્યવહાર નહીં અને અસદ્ભૂત વ્યવહાર નહીં. તો સદ્ભૂત વ્યવહાર નહીં કોને કહેવાય કે જેમાં છે, કોઈક વસ્તુ છે એમાં, એને આપણે જ્યારે વર્ણન કરીએ ત્યારે એને ભેદરૂપે વર્ણન કરીએ કે નિમિત્તના આધારે કથન કરીએ કે કોઈ પણ રીતે કરીએ છીએ અને વ્યવહાર નહીં થાય છે, પણ એમાં કંઈક છે ત્યારે એ સદ્ભૂત છે. ત્યારે અસદ્ભૂતમાં એ છે નહીં અને એની ઉપર આરોપ કરવામાં આવ્યો એ રીતે એ વ્યવહાર નહીં, અસદ્ભૂત વ્યવહાર નહીં કહેવાય. તો સદ્ભૂત વ્યવહાર નહીં કોને કહે છે કે વ્યાખ્યા પ્રમાણે આપણે સમજીએ તો એક પદાર્થમાં ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને સદ્ભુત વ્યવહાર નહીં કહેવાય. ગુણ એટલે આત્મામાં જે રહેલા ગુણ છે તે ગુણ અને આત્મા એ ગુણી. બીજું કોઈ પણ દ્રવ્ય લઈએ, પૂતગળ દ્રવ્ય લઈએ તો પૂતગળ જે છે તે ગુણી છે અને પૂતગળના ગુણો પૂતગળમાં જે રહ્યા છે તે એટલે એ ગુણ અને ગુણી. જેમ કે અવયવ અને અવયવી કહીએ છીએ, શરીર છે તે અવયવી છે અને હાથ પગ આદિ એ બધા એના અવયવ છે. એટલે ગુણ અને ગુણી એમાં ગુણ પણ છે અને ગુણી પણ છે. ગુણ નથી અને કહેવામાં આવ્યું છે એમ નથી, ગુણ પણ છે અને ગુણી પણ છે. એટલે એ સદ્ભુત થયો. ભેદ કરીને કહેવાના છીએ એટલે વ્યવહાર નહીં તો છે જ, પણ એ સદ્ભુત વ્યવહાર નહીં છે કે જેમાં છે અને આપણે વાત કરીએ છીએ. એટલે ગુણ ગુણીને ભેદરૂપ આપણે ગ્રહણ કરીએ, આત્માને આપણે વર્ણનમાં લઈએ ત્યારે શું કહીએ કે અનંત ગુણોનો પિંડ એવો ભગવાન આત્મા, અને એમાં પછી જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ એવી રીતે આપણે ગુણને લઈએ છીએ. તો આ રીતે ભેદરૂપે આપણે વર્ણન કરીએ છીએ એ આત્માને સમજવા માટે થઈને એનું વર્ણન એ રીતે કરીએ છીએ. એટલે એમાં ગુણી એવો ભગવાન આત્મા પણ છે અને ગુણ પણ એમાં રહ્યા છે. પણ એવી શ્રદ્ધા કરીએ છીએ તો એ ભેદરૂપ શ્રદ્ધા થાય છે, અને ભેદરૂપ શ્રદ્ધા છે એ દ્રષ્ટિનો વિષય નથી બનતો. આત્માએ કરવાનું શું છે, જીવે શું કરવાનું છે, પોતાના સ્વરૂપને શુદ્ધ પ્રાપ્ત કરવું છે. તો એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય ત્યારે એવા શુદ્ધ સ્વરૂપની એને પૂરેપૂરી કલ્પના હોવી જોઈએ. હવે એ શુદ્ધ સ્વરૂપની કલ્પના કરતા પહેલા એ ભેદરૂપ કલ્પના દ્વારા એ શુદ્ધ સ્વરૂપને સમજે છે, પણ જ્યારે એને દ્રષ્ટિ કરવી છે ત્યારે તો એક તરફ દ્રષ્ટિ થશે. એ ભેદરૂપ આત્માનું સ્વરૂપ જો જોશે તો એના તરફ એ દ્રષ્ટિ કેવી રીતે કરશે, કોઈ એક તરફ દ્રષ્ટિ થાય. એટલે આત્માનું અખંડ સ્વરૂપ છે એમાં ભેદ નથી. આત્માનું સ્વરૂપ તો અખંડ જ છે, એમાં કોઈ ભેદ નથી. એ ગુણ છે એટલે ગુણની અપેક્ષાએ આત્મામાં કોઈ ભેદ પડે છે એમ નથી. એ તો આપણે સમજવા માટે એનો ભેદ પાડીએ છીએ કે આત્મા એટલે દ્રવ્ય, ગુણ પર્યાય, અને ગુણ છે તો આટલા પ્રકારે ગુણ છે. એ બધી જે વાત લઈએ છીએ એ ભેદ કરીને સમજવા માટે લઈએ છીએ. એટલે જ્યારે સમજવા માટે ભેદ પાડ્યા એટલે વ્યવહાર નહીં તો થયો, અને પછી એમાં એવો ગુણ ને ગુણીનો ભેદ કરીએ, ખરેખર એવો ભેદ છે જ નહીં. એ ગુણી ગુણો દ્વારા જ બન્યું છે. ગુણી એવું આત્મદ્રવ્ય છે, એમાં કોઈ બે વસ્તુ નથી, એ ગુણોનો સમૂહ જ છે. આત્માનું સ્વરૂપ કેવું છે, કોઈ એક પદાર્થ છે ને એની અંદર ગુણ રહ્યા છે એમ નથી, અથવા તો કોઈ કોથળો છે ને એની અંદર વસ્તુ ભરી હોય એવી રીતે આત્માની અંદર ગુણ ભર્યા છે એવું નથી, અથવા તો કોઈ એક શીટ હોય અથવા કપડું હોય ને એની ઉપર આપણે મોતી ટાંક્યા હોય એવી રીતે એક કોઈ દ્રવ્ય છે ને એની અંદર બધા ગુણો રહ્યા છે એવી રીતે પણ નથી. પણ એ ગુણોનો સમૂહ છે એ જ દ્રવ્ય છે. ગુણોનો સમૂહ છે એ જ આત્મદ્રવ્ય છે. જીવ શું છે તો ગુણોનો સમૂહ છે. અને એ ગુણોનો સમૂહ કેવો છે તો કે એ ગુણો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા વિના રહી શકે નહીં તેવા બધાના સંબંધ છે. એક ગુણની અંદર બીજા ગુણનું રૂપ છે, એટલે એમાંથી કંઈ ગુણને છૂટા પાડી શકાતા નથી. અનુભવમાં આવે ત્યારે કોઈ એક ગુણ અનુભવમાં આવે અને બીજો ના આવે એવું થતું નથી. એ બધાનો સમગ્ર અનુભવ એક સાથે થાય છે. એટલે આત્માનું સ્વરૂપ તો અખંડ છે, પણ હવે એ અખંડ સ્વરૂપને જ્યારે સમજવું છે, અભ્યાસ કરવો છે, ત્યારે આપણે ભેદ પાડીને કહીએ છીએ. ત્યારે આપણે એમ કહીએ છીએ કે આત્મદ્રવ્ય છે એના જ્ઞાન, દર્શન, ચારિત્ર આ બધા ગુણ છે એમ આપણે ભેદરૂપે એને ગ્રહણ કરીએ છીએ. પણ એ ભેદરૂપ શ્રદ્ધા છે તે માત્ર સમજવા માટે છે, એ વ્યવહાર નયનો વિષય થઈ જાય છે. નિશ્ચય નયનો વિષય શું છે કે શુદ્ધ આત્મત્રિકાળી દ્રવ્ય જેવું છે તેવું દ્રષ્ટિમાં લેવું, એટલે કે એના તરફ લક્ષ્ય કરવું. આત્માના જ્ઞાન દર્શનના ઉપયોગને એ શુદ્ધ આત્મત્રિકાળી દ્રવ્ય તરફ ઢાળવું, અને એવી દ્રષ્ટિ થતાં સમ્યક દર્શન થાય છે. તો એ સમ્યક દર્શન કરવા માટે જે અખંડ આત્મદ્રવ્ય લઈએ છીએ ત્યાં કોઈ ભેદ રહેતા નથી, ગુણ અને ગુણીનો ભેદ એવી રીતે આપણે શ્રદ્ધા કરતા નથી. જો ભેદ કરવા જઈશું તો એક દ્રવ્ય તરફ એકાગ્રતા થઈ શકે નહીં. એ એક રૂપ દ્રવ્ય છે એના તરફ એકાગ્રતા થઈ શકે નહીં, એ ભેદ તરફ દ્રષ્ટિ જશે તો એકાગ્રતા થશે નહીં. એટલે વસ્તુ તો છે, બરાબર છે, એટલા માટે એને સદ્ભુત કહેવામાં આવ્યું, ભેદ કરીને કહેવામાં આવ્યું, એટલે વ્યવહારને કહેવામાં આવ્યો. એટલે જ્યારે ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરવામાં આવે ત્યારે આપણે એને સદ્ભુત વ્યવહારને કહીએ છીએ. આ બરાબર સમજમાં આવવું જોઈએ, બીજા પેટા વિભાગો ભૂલી જવાશે તો ચાલશે. આ મૂળ વસ્તુ ખાસ બરાબર સમજમાં આવવી જોઈએ, કેમ કે વ્યવહારને વિશે ઘણી વાત આવે છે. વ્યવહારને તો જુદી જુદી રીતે ઘણી અપેક્ષાથી કહેવામાં આવ્યો છે. દ્રષ્ટિ આત્મા તરફ કરાવવી છે એટલે જ્યાં જ્યાં અટકવાના સ્થાન આવે કે જ્યાં બેપણું થાય, ભેદ થાય, ત્યાં બધે એ પરમ સત્ય વાતો હોય તો પણ એને વ્યવહાર કહીને કાઢી નાખવામાં આવે. એટલા માટે કાઢી નાખવામાં આવે કે જો એને બેપણાની શ્રદ્ધા કરાવવામાં આવશે તો એ બેપણાની શ્રદ્ધા દ્વારા એ જ્ઞાન તો કરી શકશે પણ એ આત્મામાં નહીં જઈ શકે. આત્માનો અનુભવ જેને કરવો છે એને એક ત્રિકાળી અખંડ આત્મ સ્વરૂપનો જ ખ્યાલ કરવો પડશે. તો ભેદરૂપ શ્રદ્ધા છે, સત્ય છે, એટલે આપણે સદ્ભુત વ્યવહારને કહ્યો. હવે જ્યાં નથી વસ્તુ અને કહેવામાં આવે છે એવા વ્યવહારને અસદ્ભુત વ્યવહારને કહેવામાં આવે. એટલી વાત આપણે ગઈ વખતે પણ સમજ્યા હતા. હવે સદ્ભુત વ્યવહારના કેટલા ભેદ? સદ્ભુત વ્યવહારના બે ભેદ છે, ઉપચરિત સદ્ભુત વ્યવહારને અને અનઉપચરિત સદ્ભુત વ્યવહારને. ઉપચરિત એટલે જેમાં ઉપચાર કરવામાં આવ્યો હોય તે, અને અનઉપચરિત એટલે જેમાં ઉપચાર કરવામાં ન આવ્યો હોય તેવો. સદ્ભુત વ્યવહારને છે એ વાત તો પહેલી લેવાની, એ સદ્ભુત છે એટલે વસ્તુ તો અંદર છે, સત્ય તો અંદર રહ્યું જ છે, પણ છતાં પણ એમાં ઉપચારથી કહેવામાં આવે અને અનઉપચારથી કહેવામાં આવે. જ્યારે ઉપચારથી કહેવામાં આવ્યું હોય ત્યારે એને ઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં કહેવાય, અને ઉપચાર વિના કહેવામાં આવ્યું તો અનઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં કહેવાય. ઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં કોને કહે છે? કે જે ઉપાધિ સહિત ગુણ ગુણીને ભેદરૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં કહે છે. આપણે પહેલા જોયું કે ગુણ ગુણીના ભેદરૂપે જો આપણે ગ્રહણ કરીએ છીએ તો એ શ્રદ્ધાને આપણે સદ્ભુત વ્યવહારને કહ્યો. એમાં જો ઉપાધિ લેવામાં આવે એ કોઈપણ પ્રકારે તો એ ઉપચરિત થાય છે. એની ઉપર કોઈપણ પ્રકારની ઉપાધિ લેવામાં આવે તો એ ઉપચરિત થાય છે. એટલે આપણે જે ગુણ ગુણીના ભેદની વાત કરી કે ગુણ અને ગુણી એમ જ્યારે કહીએ છીએ ત્યારે આપણને ગુણનો ખ્યાલ આવે તો આપણે એમ કહીએ કે જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ આત્મામાં છે એમ જ્યારે કથન કહેવામાં આવ્યું હોય ત્યારે એ સદ્ભુત વ્યવહારને એનું કથન કહેવામાં આવ્યું. હવે એની અંદર ઉપાધિ ઉમેરવામાં આવે કે મતિ જ્ઞાન, જ્ઞાન કહેતા હતા એની જગ્યાએ આપણે મતિ જ્ઞાનને આત્માનો ગુણ તરીકે લઈએ, જીવના મતિ જ્ઞાન આદિ ગુણ એમ કહેવામાં આવે તો એમાં શું થાય છે કે ઉપાધિ એક ઉપચાર કરવામાં આવ્યો, એ ઉપચાર કરવામાં આવ્યો તો એ ઉપચાર શેનો છે? એ જ્ઞાન ગુણ છે એની સાથે ઉપચાર કરવામાં આવ્યો છે. એટલે એવા એવા ઉપચારને લઈને એને ઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં કહેવામાં આવે છે, બરાબર છે? સદ્ભુત વ્યવહાર નહીં અને એમાં ઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં. તો આપણે અહીંયા સદ્ભુત વ્યવહારની વાત કરી અને એના એના કેટલા પેટા વિભાગ છે એની વાત કરીએ છીએ. સદ્ભુત વ્યવહારને બધાને બરાબર સમજાયો, પણ સદ્ભુત વ્યવહારના બે ભાગ છે, એ ઉપચરિત સદ્ભુત વ્યવહારને. ઉપચરિત એટલે જેમાં ઉપચાર કરવામાં આવ્યો હોય એ ઉપચરિત સદ્ભુત વ્યવહારને છે, અને અનઉપચરિત સદ્ભુત વ્યવહારને કે જેમાં ઉપચાર કરવામાં નથી આવતો તે અનઉપચરિત સદ્ભુત વ્યવહારને છે. તો ઉપચરિત સદ્ભુત વ્યવહારને માં એક પદાર્થ જે છે એમાં ગુણ ગુણીના ભેદરૂપે ગ્રહણ કરે તેને આપણે સદ્ભુત વ્યવહારને લીધો, અને એમાં જો આપણે જ્ઞાન ગુણ લઈએ તો આત્માનો જ્ઞાન ગુણ એમ આપણે કહીએ છીએ ત્યાં સુધી સદ્ભુત વ્યવહારને છે. પણ પછી જ્યારે આપણે એને એમ કહીએ કે મતિ જ્ઞાન એમ જો કહેવામાં આવે તો શું થયું?
કે ઉપચાર કરવામાં આવ્યો. જ્ઞાન ગુણમાં એ ઉપચાર કરવામાં જે આવ્યો એટલે ઉપાધિ સહિત એ ગુણને લેવામાં આવ્યો, તો એને આપણે ઉપચરિત સદ્ભૂત વ્યવહારને કહીએ છીએ. સદ્ભૂત વ્યવહારને એ જ્ઞાન ગુણ છે, તે આત્માનો ગુણ છે એમ કહેવું એ સદ્ભૂત વ્યવહારને છે. અને એમાં ઉપચારથી કંઈક વાત કહેવામાં આવે છે કે મતિ જ્ઞાન આદિ ગુણ એમ કહીએ છીએ, તો એ ઉપચાર કરવામાં આવ્યો છે એટલે ઉપચરિત સદ્ભૂત વ્યવહારને એનું કથન થાય છે. એ રીતે ઉપચરિત સદ્ભૂત વ્યવહારને, અને બીજું છે અનઉપચરિત સદ્ભૂત વ્યવહારને. આપણે ઉપચરિત સદ્ભૂત વ્યવહારને એના બીજા ઉદાહરણો પણ સમજીએ. પહેલી વાત આપણે જે રીતે કરી તે રીતે કે મતિ જ્ઞાન આદિક ગુણ એમ કહેવું એ ઉપચરિત સદ્ભૂત વ્યવહારનયનું કથન છે. બીજું છે કે જે નય કર્મ ઉપાધિ સહિત અખંડ દ્રવ્યમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી તથા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયોની ભેદ કલ્પના કરે તેને ઉપચરિત સદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવે છે. અખંડ દ્રવ્ય છે એટલે વસ્તુ તો છે જ, એટલે વ્યવહાર નહીં થશે. વર્ણન કરીએ છીએ ભેદ કરીને, એટલે થતું બે પણ જ્યાં પણ થાય એટલે વ્યવહાર નહીં થશે. હવે એમાં અશુદ્ધ ગુણ અથવા અશુદ્ધ ગુણી અથવા અશુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયોની ભેદરૂપ કલ્પના કંઈ પણ કરવામાં આવે તો એ ઉપચરિત થશે, એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં થશે. હવે જો અશુદ્ધ જે છે તો એને કોઈક રીતે એમ પણ કહેવાય કે સદ્ભૂત ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં ને બદલે એને અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર નહીં પણ કહેવામાં આવે. એટલે એ અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર નહીં કયો હોય એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં જ છે. જેમ કે સંસારી જીવના અશુદ્ધ મતિ જ્ઞાન આદિક ગુણ, સંસારી જીવના અશુદ્ધ મતિ જ્ઞાન આદિક ગુણ લેવામાં આવે એમ લઈએ તો એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં તો ખરો, પણ એ સંસારી જીવના મતિ જ્ઞાન જે છે એટલે અશુદ્ધ મતિ જ્ઞાન લીધું છે તો એ અપેક્ષાએ એને અસદભૂત અશુદ્ધ પણ કહેવામાં આવે, એટલે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં એમ પણ કહેવામાં આવે. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહો કે અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં કહો, એ બંનેનો અર્થ એક જ છે. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ કે અશુદ્ધ નર નારક આદિ પર્યાયો. હવે નર નારક આદિ પર્યાયો જ્યાં કહીએ છીએ તો એ પર્યાયો તો છે એટલે સદભૂત વ્યવહાર નહીં થયો, અને એની આગળ આપણે ઉપાધિ એક લગાડી વધારાની એ અશુદ્ધ, એટલે એને લીધે થઈને ઉપચરિત સદભૂત વ્યવહારને કહેવાય. પણ અશુદ્ધ નર નારક પર્યાયની વાત લીધી છે અશુદ્ધિની, એટલે એને અશુદ્ધ સદભૂત વ્યવહારને પણ કહી શકાય. ઉપચરિતને બદલે અશુદ્ધ એ પણ એની આગળ લગાડી શકાય. હવે આ રીતે સદભૂત વ્યવહારનયની વાત કરી, એમાં અસદભૂત વ્યવહારનયની વાત કરી. હવે અનઉપચરિત ઉપચરિત સદભૂત વ્યવહારનય પછીથી અનઉપચરિત સદભૂત વ્યવહારનય, જેમાં ઉપચાર કરવામાં નથી આવતો એવો અનઉપચરિત સદભૂત વ્યવહારનય. પ્રશ્ન 74 છે, અનઉપચરિત સદભૂત વ્યવહારનય કોને કહે છે? જે નય નિરુપાધિક ઉપાધિ વિના નિરુપાધિક ગુણ અને ગુણીને ભેદરૂપ ગ્રહણ કરે તેને અનઉપચરિત સદભૂત વ્યવહાર નય કહે છે. જેમાં ઉપાધિ નથી, ઉપાધિ નથી એટલે એમાં ઉપચાર કરવામાં ના આવ્યો એનો અર્થ એ થયો, એટલે અનઉપચરિત કહેવાય. ઉપચાર વિના સદભૂત વ્યવહાર નય છે એ ઉપચાર વિના, કોઈ પણ પ્રકારની ઉપાધિ એની ઉપર લાદવામાં ના આવી હોય એટલે કે એની ઉપર કોઈ ઉપચાર કરવામાં ના આવ્યો હોય તો એ સદભૂત વ્યવહાર નહીં હોય. દાખલા તરીકે કેવળ જ્ઞાન આદિ ગુણ. હવે કેવળ જ્ઞાન જે છે એ પરમ શુદ્ધ વસ્તુ છે, પણ વર્ણન તરીકે લીધું એટલે આપણે વ્યવહાર નહીં કર્યો. કેવળ જ્ઞાનને આપણે, કેવળ જ્ઞાન શું છે? પર્યાય છે. કેવળ જ્ઞાન આપણે આધ્યાત્મિક અપેક્ષાએ લઈએ તો કેવળ જ્ઞાન એ પર્યાય છે, એ એક સમયની પર્યાય છે. બીજા સમયે પણ પાછું કેવળ જ્ઞાનની પર્યાય એવી ને એવી જ હોય છે, અને એવી અનંત કાળ સુધી કેવળ જ્ઞાનની પર્યાય થયા કરે. પણ કેવળ જ્ઞાન છે તો જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાન છે પર્યાય, એને વ્યવહારને આપણે કહ્યો. કેમ કે આપણે એનું વર્ણન કરી રહ્યા છીએ અહીંયા, એ પર્યાયનું વર્ણન છે એટલે વ્યવહારને છે, એટલે સદભૂત વ્યવહારને છે. પણ એમાં કોઈ ઉપચાર નથી કર્યો, એની ઉપર કોઈ ઉપાધિ લાદી નથી વધારાની, એટલે એ સદભૂત વ્યવહારને કેવો થયો? ઉપચાર વિનાનો. કે સદ્ભુત વ્યવહાર નહીં, ઉપચાર વિનાનો એટલે અનઉપચરિત સદ્ભુત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. એટલે સદ્ભુત વ્યવહાર નહીંના બે ભેદ કયા? એક ઉપચાર સહિત છે તે ઉપચરિત, અને જે ઉપચાર વિનાનો છે તે અનઉપચરિત. જો શબ્દ જરાક અટપટા લાગે પણ એની સંધિને સમજશો તો બહુ સહેલું છે. સદ્ભુત વ્યવહાર નહીં એટલું યાદ રાખો એટલે સ્વાભાવિક રીતે જ બે ભેદ પડી જાય, કે સદ્ભુત વ્યવહાર નહીં તો છે એટલે વસ્તુ છે અને કહેવું છે એટલે સત્ય છે, પણ એની સાથે કોઈક વધારાની ઉપાધિ જોડી દેવામાં આવે, કોઈક ઉપચાર એની ઉપર કરવામાં આવ્યો તો ઉપચરિત, અને ઉપચાર નથી કરવામાં આવ્યો તો ઉપચાર વિનાનો એટલે કે અનઉપચરિત. તો આ સદ્ભુત વ્યવહાર નહીંની વાત કરી. હવે અસદ્ભુત વ્યવહાર નહીં, અસદ્ભુત વ્યવહાર નહીં કોને કહે છે? કે જેમાં છે નહીં અને કહેવામાં આવ્યું છે એવી કલ્પના કરવામાં આવી છે ત્યારે અસદ્ભુત થાય છે. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદ રૂપે કથન કરે તેને અસદ્ભુત વ્યવહાર નહીં કહે છે. જેમ કે આ શરીર મારું છે, શરીર અને આત્મા બે મળેલા છે, બે મળેલા છે, એ ખરેખર જોવા જઈએ તો એ સદ્ભુત તો નથી, કેમ કે બંને વસ્તુ બંને પદાર્થ જુદા છે એટલે સદ્ભુત તો કહી શકાય નહીં. પણ મળેલા પદાર્થો છે અને એમાં પછી આપણે એમ કહી દઈએ કે આ શરીર મારું છે, અસત્ય વચન છે, શરીર મારું નથી, હું આત્મા જુદો અને શરીર જુદું સાથે રહે છે, એટલે એની અંદર આપણે એમ કહી દઈએ છીએ કે આ શરીર મારું, અને વ્યવહારથી આપણે એમ બોલીએ છીએ કે આ શરીર મારું છે, તો એ શું છે? એ સાચું કથન નથી એટલે સદ્ભુત તો કથન છે જ નહીં, અસદ્ભુત છે. એટલે આ કથનને આપણે અસદ્ભુત વ્યવહાર નહીં કહીએ. આ શરીર મારું છે એમ કહેવું એને અસદ્ભુત વ્યવહાર નહીં કહેવાય. એ રીતે બીજો એક દાખલો અહીંયા આપ્યો છે કે ઘડો છે તો માટીનો ઘડો હોય અને એને પછી આપણે ઘીનો ઘડો કહીએ તો એમાં શું થાય? એમાં ઘી ભરેલું છે એટલા માટે એને ઘીનો ઘડો કહ્યો આપણે, તો એ અસદ્ભુત વ્યવહાર નહીં કહ્યો કહેવાય. ઘડો તો માટીનો છે છતાંય આપણે ઘીનો ઘડો કહીએ છીએ. શા માટે ઘીનો ઘડો કહીએ છીએ? કે જાણવા માટે. પાંચ ઘડા છે, એકમાં ઘી ભર્યું છે, બીજામાં ગોળ ભર્યો છે, ત્રીજામાં કોઈ અનાજ ભર્યું છે, તો આપણે એમ કહીએ કે ભાઈ ઘીનો ઘડો લાવો. તો એ દ્વારા આપણે સમજીએ શું? કે પેલો જે ઘડો છે જેમાં ઘી ભર્યું છે એ ઘડો લાવો. એટલે એ અસદ્ભુત વ્યવહાર નહીં થયો, કેમ કે ઘડો તો માટીનો છે. આપણી પાસે ડબ્બા છે, પાંચ ડબ્બા છે, એક ડબ્બાની અંદર બિસ્કિટ ભરેલા છે, એ ડબ્બો જે છે એ પ્લાસ્ટિકનો ડબ્બો છે, તો આપણે એમ કહીએ કે ભાઈ બિસ્કિટનો ડબ્બો, પણ ડબ્બો બિસ્કિટનો નથી, એ બિસ્કિટ એમાંથી ખલાસ થઈ જશે અને એની અંદર આપણે બીજું કંઈ ભરીશું તો પછી એ બિસ્કિટનો ડબ્બો ક્યાં રહેવાનો છે? એટલે એ વચન અસત્ય વચન છે. બિસ્કિટનો ડબ્બો આવતીકાલે એ ચોકલેટનો ડબ્બો થઈ જાય, બિસ્કિટ અંદરથી ડબ્બામાંથી ખલાસ થઈ જાય અને આપણે ચોકલેટ ભરીએ તો પછી એના એક ડબ્બાને આપણે પછી ચોકલેટનો ડબ્બો કહીએ છીએ. એટલે એનો અર્થ શું થયો? કે વાસ્તવિક રીતે એ વાત બરાબર હતી જ નહીં, કે બિસ્કિટનો ડબ્બો કે ચોકલેટનો ડબ્બો એ વાસ્તવિક રીતે એ વાત બરાબર હતી નહીં, પણ એને નિમિત્તને લઈને કહેવામાં આવ્યું. નિમિત્તની ઉપાધિ એમાં ભળેલી છે એટલે એ નિમિત્તને કારણે થઈ અને જે કહેવામાં આવ્યું છે એની ઉપર ઉપચાર જે કરવામાં આવ્યો છે, એટલે વસ્તુ ખરેખર છે નહીં અને એને નિમિત્તને કારણે એ રીતે ઓળખવામાં આવી છે, તો એ અસદ્ભુત વ્યવહાર નહીં કહેવાય, એ સદ્ભુત વ્યવહાર નહીં નથી. સદ્ભુત વ્યવહાર નહીં તો ક્યારે કહેવાય? કે જો એ ડબ્બાને પ્લાસ્ટિકનો ડબ્બો કહેવામાં આવ્યો હોય તો, અથવા તો એ ઘડાને માટીનો ઘડો કહેવામાં આવ્યો હોય તો, એ સિવાય એને એ કહી શકાય નહીં. તો આ અસદ્ભુત વ્યવહાર નહીં થયો. હવે અસદ્ભુત વ્યવહાર નહીં છે એમાં પણ બે ભેદ પડે છે, ઉપચરિત જેમાં ઉપચાર કરવામાં આવ્યો હોય એવો, અને અનઉપચરિત જેમાં ઉપચાર કરવામાં ન આવ્યો હોય તેવો. એટલે સદ્ભુત વ્યવહાર નહીંના જેમ બે ભેદ આપણે લીધા, એ જ રીતે અહીંયા અસદ્ભુત વ્યવહાર નહીંના પણ બે ભેદ લેવાના, ઉપચરિત અને અનઉપચરિત. આપણે વ્યવહાર નહીંના ભેદની વાત ચાલે છે, વ્યવહાર નહીંના બે ભેદ પહેલા આપણે પાડ્યા, સદ્ભુત વ્યવહાર નહીં અને અસદ્ભુત વ્યવહાર નહીં, અને સદ્ભુત વ્યવહાર નહીંના પણ બે ભેદ અને અસદ્ભુત વ્યવહાર નહીંના પણ બે ભેદ, બંનેમાં સરખા જ ભેદ છે. ઉપચાર કરવામાં આવે તો ઉપચરિત અને ઉપચાર કરવામાં ન આવે તો અનઉપચરિત. બહુ સહેલું છે, સમજાય તેવું છે. તો એના બે ભેદ કયા છે? અસદ્ભુત વ્યવહાર નહીં જે નથી અને કહેવામાં આવ્યું છે એવો અસદ્ભુત વ્યવહાર નહીં, એના બે ભેદ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર નહીં અને અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. તો ઉપચરિત અસદભૂત વ્યવહારને કોને કહે છે? ઉપચાર શું કરવામાં આવ્યો એના દાખલા આપણે લઈએ કે અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદ રૂપે ગ્રહણ કરે તેને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેમ કે હાથી, ઘોડા, મહેલ, મકાન, વસ્ત્ર, આભરણ આદિ જીવના કહેવા. હાથી હોય એને જીવનો કહેવો કે આ હાથી છે તે મારો છે એમ જે કહેવામાં આવે, કે અથવા તો આ હાથી આ રાજાનો છે, આ ઘોડો છે તે રાણા પ્રતાપનો છે. એ રાણા પ્રતાપનો ઘોડો કહેવામાં આવે એટલે એમાં શું થયું? ઉપચરિત અસદભૂત વ્યવહાર ન થયો. કેમ કે એક તો ઘોડો છે એ કઈ રાણા પ્રતાપનો છે નહીં, રાણા પ્રતાપ જુદો ને ઘોડો જુદો, એટલે એ તો અસદભૂત વ્યવહાર ન થયો. બરાબર છે, બંને રીતે. એક તો જીવ જે છે એનાથી એ જુદો છે, અને ઘોડો તો કાલે સવારે બીજાનો પણ થઈ જાય. એ ઘોડો જે છે એ અપેક્ષા પણ બીજાનો થાય છે ત્યારે પણ એનો તો થતો જ નથી. એટલે એ ગમે તેટલા ઉપચાર કરવામાં આવે એની ઉપર, ત્યારે એ ઘોડો તો ઘોડો પોતાનો જ છે, અને ઘોડાનો આત્મા પણ જેની દ્રષ્ટિએ જોઈએ તો ઘોડાનો આત્મા જુદો અને એનું શરીર પણ જુદું. એટલે આ રીતે જે દ્રષ્ટિકોણથી જોવામાં આવે એમાં એને અસદભૂત વ્યવહારને કહ્યો અને એમાં ઉપચરિત અસદભૂત વ્યવહારને કહ્યો. આથી ઘોડા, મહેલ, મકાન જે બધું કહેવામાં આવે છે એને જીવના કહેવામાં આવે ત્યારે, હા, એને જીવના છે એમ કહેવામાં આવે ત્યારે. જીવ, જીવનું વસ્ત્ર, જીવને વસ્ત્ર હોય નહીં, જીવનું વસ્ત્ર હોઈ શકે નહીં. વસ્ત્ર વસ્ત્રોમાં છે, વસ્ત્રનું છે, અને એને એને જીવનું કહેવામાં આવ્યું, એની ઉપર ઉપચાર કરવામાં આવ્યો છે. એટલે એ અસદભૂત વ્યવહારને તો છે પણ એ ઉપચરિત અસદભૂત વ્યવહારને થયો. હવે બીજું અહીંયા આગળ છે, અનઉપચરિત અસદભૂત વ્યવહારને, જે નય સંયોગ સંબંધી યુક્ત બે પદાર્થોના સંબંધને વિષય કરે. બે પદાર્થોના સંબંધને વિષય કરે, જે નય સંયોગ સંબંધથી તેને અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહે છે. જેમ કે જીવના કર્મ, જીવના કર્મ કહેવામાં આવે, જીવનું શરીર. અહીંયા જીવના કર્મ કહેવામાં આવે ત્યારે ખરેખર જોવા જઈએ તો કર્મ છે તે પૂતગળ છે, એટલે એ અપેક્ષાએ જીવનું નથી. છતાં પણ એમાં ઉપચાર કોઈ કરવામાં નથી આવ્યો. કેમ ઉપચાર નથી કરવામાં આવ્યો? કેમ કે એ કર્મ છે એ જીવના જ છે, એટલે કે એ જીવે બાંધેલા છે. જીવના કર્મ કહેતા આપણે કહેવા શું માંગીએ છીએ કે બધા જનરલ કર્મની વાત નથી, કે પર્ટિક્યુલર જીવ, આ જીવે જે કર્મ બાંધ્યા છે એના કર્મ, બીજા જીવના જુદા કર્મ છે, ત્રીજા જીવના જુદા કર્મ છે, દરેક જીવના એના પોતાના કર્મ છે, એટલે એ વાત તો બરાબર છે. એમાં કોઈ ઉપચાર કરવામાં નથી આવ્યો જીવના કર્મ. પણ કર્મની રીતે જોવા જઈએ તો શુદ્ધ આત્માની અપેક્ષાએ જોઈએ તો કર્મ છે તે આત્માના નથી, એટલે એ વ્યવહારને એનું કથન થઈ ગયું અને ઉપચાર નથી કર્યો, ઉપચાર કરવામાં નથી આવ્યો, એટલે જીવના કર્મ, જીવનું શરીર એમ કહેવામાં આવે છે. અહીંયા આગળ થોડી વધારે સ્પષ્ટતા આપી છે કે જીવ, દ્રવ્ય કર્મ અને પૂતગળ શરીર એ ત્રણેયનો આકાશ અપેક્ષાએ એક ક્ષત્ર વગા સંબંધ છે, તેથી તેને અનઉપચરિત કહેવામાં આવે છે. જો સ્પષ્ટતા અહીંયા, એ ત્રણ જે છે, જીવ છે એના દ્રવ્ય કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ, ભાવ કર્મની વાત નથી લીધી અહીંયા, અને પૂતગળ શરીર જેનો કર્મ છે એ નો કર્મ છે, એ ત્રણેય એક આકાશના એક જ ક્ષેત્રમાં રહ્યા છે, એટલે એવો એમનો સંબંધ છે, એટલે ઉપચાર કરવામાં નથી આવ્યો. કેમ કે એ ત્રણેય એક જ ક્ષેત્રમાં રહ્યા છે, એના જ છે, એ અપેક્ષા એના જ થાય છે, એટલે એમને એક જ ક્ષેત્ર વગાહે રહેવાને કારણે એને એમાં કોઈ ઉપચાર કરવાની જરૂર પડી નહીં, એટલે અનઉપચરિત છે. જે કર્મ છે તે તેના જ છે, એ દ્રવ્ય છે તે તેનું જ છે, પૂતગળ શરીર જે છે તે તેનું છે, એ શરીર જે છે તે તેનું છે, બીજા જીવનું નથી, એટલે કે બીજા જીવના ક્ષેત્રમાં એ રહ્યું નથી, એટલે એ રીતે જોઈએ તો સાચું છે એ, એટલે કે ઉપચાર કરવામાં નથી આવ્યો. સાચું એટલે ઉપચાર કરવામાં નથી આવ્યો, પણ વસ્તુ તો જુદી છે ને, પૂતગળ છે ને, દ્રવ્ય કર્મ છે તે પણ પૂતગળ છે, પૂતગળ શરીર છે નો કર્મ એ પણ પૂતગળ છે, અને જીવ છે તે દ્રવ્ય જુદું છે, એટલે એ અસદભૂત વ્યવહાર નય થયો. પણ અસદભૂત વ્યવહાર નય કેવો છે? ઉપચાર વિનાનો અસદભૂત વ્યવહાર નય છે. હવે એના પછી એક બીજું ઉદાહરણ છે કે જીવના કર્મ ને જીવનું શરીર કેવું તે અસદભૂત છે. જીવના કર્મ છે અને જીવનું શરીર એમ જયારે કહેવામાં આવે તે અસદભૂત વાત છે, સદભૂત વાત નથી. એટલા માટે એને અસદભૂત કહ્યું કે વાત બરાબર નથી. કર્મ ખરેખર તો આત્માના છે જ નહીં, આત્માના હોય તો કાયમ રહે. આધ્યાત્મિક અપેક્ષાથી, નિશ્ચય અપેક્ષાથી જોઈએ તો જે એનું હોય એ કાયમ રહે, એ જાય નહીં. કર્મ જીવના હોય તો એ ક્યારેય જાય નહીં, એવું તો બનતું નથી. શરીર જીવનું હોય તો એ જીવથી ક્યારેય છૂટું પડે નહીં, એટલે એવું તો બનતું નથી. એટલે એનો અર્થ એ છે કે એ અસદભૂત વાત છે, સદભૂત વાત નથી. અસદભૂતનો અર્થ શું થાય કે મિથ્યા. અસદભૂતનો અર્થ મિથ્યા, અસત્ય અથવા તો અયથાર્થ છે. અને એ પરમાત્મા પ્રકાશની ગાથામાં એ વાત લેવામાં આવી છે. આ નય જીવનો પર પદાર્થ સાથેનો સંબંધ બતાવે છે, તેથી તે વ્યવહાર નય કહેવાય છે. વ્યવહારને અભૂતાર્થ પણ કહેવામાં આવે છે. અભૂતાર્થ એટલે પહેલેથી નથી એને અભૂતાર્થ કહેવાય. ભૂતાર્થ એટલે જે પહેલેથી જ છે, જેની કોઈ આદિ નથી, અનાદિ છે, એ બધા અભૂતાર્થ કહેવાય. એટલે ભગવાન આત્મા જે છે તે અભૂતાર્થ છે. અહીંયા વ્યવહારની વાત લીધી છે ને, એ વ્યવહાર બધો અભૂતાર્થ છે. એટલે વ્યવહારને છોડવા લાયક કહ્યો છે સમયસારમાં. અભૂતાર્થ છે એ ક્ષણિક છે, એને અસત્યાર્થ કહી અને છોડવા લાયક કહ્યો છે. એટલે વ્યવહારને અભૂતાર્થ પણ કહેવામાં આવે છે. અભૂતાર્થ એટલે અસત્યાર્થ. પદાર્થનું જેવું સ્વરૂપ ન હોય તેવું અનેક કલ્પના કરીને વ્યવહારને પ્રગટ કરે છે. નથી એવું બતાવનાર છે એ બધો વ્યવહાર નહીં કહેવાય, તેથી તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. જેમ કે મૂર્છાવાદી તુચ્છ પણ જરાક પણ કારણનું છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી દેખાડે છે. જે ખોટું બોલનાર છે એ નાનકડું કારણ મળે ને તો પણ એ પછી ઘણી બધી રીતે છળ કપટ કરી અને એ વાતને દેખાડે છે. હવે આ ઉદાહરણ ઠીક છે, સામાન્ય છે, ન સમજાય તો કંઈ વાંધો નથી, એટલું લાગુ પડતું નથી. તેમ જો કે જીવ અને પૂતગલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, તો પણ એક ક્ષેત્ર વગા શબ્દનું છળ પામીને વ્યવહારને આત્મદ્રવ્યને શરીર આદિ પરદ્રવ્ય સાથે એક પણ બતાવે છે. આપણે આમ નામ સીધું જ સમજાય તેવું છે. શું કહે છે કે સ્વભાવ કેવો છે જીવનો, જીવ અને પૂતગળ જે છે એ બંને જુદા છે, બંનેનું હોવાપણું સત્તા ભિન્ન છે. એટલે કે બંનેનું હોવાપણું પોતાના કારણે છે. જીવ જીવને કારણે રહ્યો છે, એની સત્તા છે. સત્તા છે એટલે હોવાનું છે, એ ત્રણેય કાળે છે એટલે સત્તામાં છે. પૂતગળ છે એની સત્તા ભિન્ન છે, એ એના કારણે છે, એ ત્રણેય કાળે એના કારણે જ રહ્યું છે, એમાં કોઈ કોઈને કારણે નથી. એટલે બંનેની સત્તા ભિન્ન છે અને બંનેના સ્વભાવ ભિન્ન છે. પૂતગળને એનો સ્વભાવ છે, એનો પોતાનો સ્વભાવ છે, એના એના ગુણ છે. જીવને એનો પોતાનો સ્વભાવ છે અને એના ગુણ છે. એટલે બંનેના સ્વભાવ પણ ભિન્ન છે. પેલું પૂતગળ છે તે રૂપી છે, મૂર્તિક છે, જ્યારે આ આત્મદ્રવ્ય છે તે અમૂર્તિક છે, અરૂપી છે. પ્રદેશ પણ ભિન્ન છે, જીવના પ્રદેશ જુદા, પૂતગળના પ્રદેશ જુદા, છતાં પણ એ પૂતગળ અને જીવ એક જ ક્ષેત્ર, આકાશના એક જ ક્ષેત્રમાં રહ્યા છે. એક ક્ષેત્ર વગા સંબંધ થયો ને એમની, એક જ ક્ષેત્રમાં રહ્યા છે. એટલા માટે, એટલાને એને એક ક્ષેત્રમાં રહ્યા છે એને લઈને, એવા છળને પામીને, એટલે કે એને એ વાતને સ્વીકારીને વ્યવહારને આત્મદ્રવ્યને શરીર આદિ પરદ્રવ્ય સાથે એક પણ બતાવે. આ જીવને આ શરીર એનું છે એમ બતાવે, ખરેખર એનું નથી. એક ક્ષેત્રમાં રહ્યા છે એટલી વસ્તુ, એટલી નાનકડી અમથી વસ્તુને લઈ અને એમ બતાવે કે આ જીવનું શરીર છે, એની સાથે એકપણું બતાવે છે. એવું એકપણું આપણે પણ માનીને બેઠા છીએ, આ જીવનું આ શરીર છે એમ માનીએ છીએ. ત્યારે આપણે ખરેખર તો ત્રણ વસ્તુ ભિન્ન બતાવી, સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, છતાં પણ આપણે એને એનું માનીએ છીએ. આત્માના પ્રદેશ ભિન્ન છે અને શરીર છે એના પ્રદેશ ભિન્ન છે. આત્માની સત્તા ભિન્ન છે અને શરીરની સત્તા એટલે પૂતગળની સત્તા ભિન્ન છે. આત્માનો સ્વભાવ જુદો છે અને શરીર પૂતગળ એનો સ્વભાવ જુદો છે, પણ એક જ ક્ષેત્રમાં રહ્યા છે, આકાશના એક ક્ષેત્રમાં રહ્યા છે એટલી વાતને લઈને આપણે એમાં એક પણ જાણીએ છીએ. અને આવું એક પણ લાગે છે એ બધું શું છે, એ વ્યવહારના છે ને એ અસત્યાર્થ છે. આ જનરલ વાત બધી વ્યવહારના વિશે સમજાવે છે કે વ્યવહારનયને અભૂતાર્થ કહીએ છીએ, ક્યારેક અસત્યાર્થ કહીએ છીએ, તો એ બધું કઈ રીતે છે. આપણે ગઈ વખતે આ વાત કરી હતી એને અસત્યાર્થ કયો અભૂતાર્થ કયો છે એ બધું ગઈ વખતે આપણે લીધું છે. અનેક રીતે વ્યવહારનયને એ કહેવામાં આવે છે, કેમ કે મુખ્ય વસ્તુ જે સમજવાની છે તે નિશ્ચય નય અને વ્યવહાર નય એ બેને બરાબર સમજવાના છે. મુક્ત દશામાં વ્યવહારનય પોતે જ જીવ અને શરીર બંને જુદા જ છે એમ પ્રકાશે છે, મોક્ષની અવસ્થામાં આપણને જુદું જણાય જ છે. તો એ રીતે અહીંયા વ્યવહારનયની વાત કરવામાં આવી. હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યવહારનયનું સ્વરૂપ કહો એને હવે આપણે ફરીથી આવતા સ્વાધ્યાયમાં લઈશું. એમાંની ઘણી વાત આપણે પહેલા અગાઉ કરી છે કઈ વખતે, એ ફરીથી આપણે લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. નય સંબંધી બધાને સ્પષ્ટતા ઘણી થઈ હશે, હવે કોઈ ગૂંચવાળા ના કરશો. ફરીથી એક વખત સામાન્ય રિવિઝન કરાવી દઉં તો પહેલા આપણે બે ભેદ પાડ્યા, નિશ્ચય નય અને વ્યવહાર નય. એમાં આજે વ્યવહાર નયની જે વાત કરી એમાં સદ્ભુત વ્યવહાર નય અને અસદભુત વ્યવહાર નયની વાત લીધી. સદભુત વ્યવહાર નય એટલે જે છે અને કેવું છે ભેદ કરીને કહીએ છીએ એટલે એ સદભુત વ્યવહાર નય થયો. અસદભુત વ્યવહાર નય એટલે જે છે નહીં અને કહેવામાં આવે છે એ બધું અસદભુત છે. પછી બંનેની અંદર ઉપચારથી ને અનઉપચારથી એટલે એ રીતે વ્યવહાર નયની વાત કરવામાં આવી. એને વાત કરવામાં આવે એ બધો વ્યવહાર નય છે. એ હોય વસ્તુ હોય તો પણ એમાં ભેદ કરીને કહેવામાં આવ્યું એટલે વ્યવહાર નય થાય. જ્યાં જ્યાં નિમિત્તની અપેક્ષા લઈને વાત કરવામાં આવે ત્યાં બધો એ વ્યવહાર નય થઈ જાય. ભલે સત્ય હોય પણ તેમ છતાંય જો એને નિમિત્તની અપેક્ષા છે તો પછી એ વ્યવહાર નય થઈ જાય છે. સત્ય છે છતાં પણ એને ભેદ કરીને નિરૂપણ કરવામાં આવે તો પણ એ વ્યવહાર નહીં થઈ જાય છે. આત્માના ગુણો છે જ આત્માના, પણ એ બધો વ્યવહાર નહીં થઈ ગયો. કેમ? તો કે તમે ભેદ કરીને વાત કરી એટલા માટે થઈને. તો એવો બધો જે વ્યવહાર નહીં છે એ વ્યવહારને જાણવા માટે જરૂરી છે. આપણે અભ્યાસ કરીએ તો અભ્યાસ કરીશું આપણે વ્યવહાર નહીંથી જ થાય અભ્યાસ. અભ્યાસ કરવા માટે આપણે એનો એક પછી એક જોઈએ છીએ એટલે અભ્યાસ તો વ્યવહારના દ્વારા જ થાય. ભલે આત્માના ગુણો બધા એક સાથે રહ્યા છે, એક રૂપે રહ્યા છે, તેમ છતાંય અભ્યાસ કરીએ ત્યારે વર્ણનમાં તો આપણે એક પછી એક જ કરી શકીએ, એક સાથે તો બધું ખ્યાલમાં આવતું નથી. એટલે એ બધો વ્યવહારનય છે અને વ્યવહારનય દ્વારા આપણે નિશ્ચયના સ્વરૂપને સમજીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ એમ નહીં. નિશ્ચયનું જેવું સ્વરૂપ છે નિશ્ચય નયને પણ આપણે જો સમજીએ છીએ તો એક વ્યવહાર દ્વારા તો સમજીએ છીએ, વ્યવહાર નયના કથન દ્વારા તો બધાને સમજીએ છીએ. જે પ્રાપ્ત કરવું છે એ બધાને આપણે વ્યવહાર દ્વારા સમજીએ છીએ. એટલે વ્યવહાર નય છે એ કાયમ માટે હંમેશને માટે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે કરીને કાઢી નાખવા જેવો છે એમ નથી કહેવું. પણ એનું નિરૂપણ જે રીતે થઈ રહ્યું છે એ નિરૂપણની અપેક્ષા સમજીએ તો એ બધું આત્માને માટે એ દ્રષ્ટિનો વિષય થતું નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.